તારીખ 7-10-1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179 તારીખ 7-10-1991 શ્રી પરમાત્મા પ્રકાશ ઉપરના પ્રવચન ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 179
તો પછી આત્માને ખરેખર તો દ્રવ્યાર્થિક નહીં થી મોક્ષ જ નથી. અને જો પછી મોક્ષ ન હોય તો મોક્ષ માટેનો પ્રયત્ન કરવો ત્યારે ઉત્તરમાં એ વાત લીધી આચાર્ય કે ભાઈ નિશ્ચય નહીં થી જો મોક્ષ હોય તો નિશ્ચયથી બંધ પણ હોવો જોઈએ. અને આત્મ સ્વરૂપમાં જો નિશ્ચયથી બંધ હોય તો બુદ્ધનો અભાવ ન થાય. માટે મોક્ષ નથી એમ કહેવા પાછળ આત્માને બંધ નથી એમ પણ કહેવું છે. ક્યાં વાતને ન્યાયથી લઈ ગયા છે. શું કહે છે કે મોક્ષ એ ચોથી લીટીથી બંધપૂર્વક રહે. મોક્ષ એ બંધપૂર્વક હોય છે. બંધ વગર તો મોક્ષ નો સવાલ ઉભો નથી થતો. બંધ કા ઉત્પાદ હોતા હૈ પર ઉસકા નાશ હોકર બાદ મેં મોક્ષ હોતા હૈ ઓર જો બંધ હે શુદ્ધ નિશ્ચય નહીં કર હોતા હી નહીં. જે બંધ છે તો ખરેખર શુદ્ધ નિશ્ચય નહીં થી હોય શકે જ નહીં. જો શુદ્ધ નિશ્ચય નહીં અર્થાત શુદ્ધ તત્વ વસ્તુ ત્રિકાળ સ્વરૂપ એક સ્વરૂપ નહીં છે દેખને બંધ હોતા હી નહીં. ઇસ કારણ બંધ કે અભાવ રૂપ મોક્ષ હૈ યહ ભી શુદ્ધ નિશ્ચય નહીં કર નહીં હૈ. જો બંધ હોય તો મોક્ષ હોય ને પણ બંધે નથી ને મોક્ષ નથી. શુદ્ધ નિશ્ચય નહીં થી નથી પછી અશુદ્ધ નિશ્ચય થી છે એ વાત. હવે કહે છે જો શુદ્ધ નિશ્ચય નહીં છે બંધ હોતા તો હંમેશા બંધ હિ બંધાય હિ રહેતા તો આત્મા બંધાયેલો જ રહે હંમેશા. કેસી બાત હૈ કે ધ્રુવ રહેને વાલી વસ્તુ કો ધ્રુવ કી દ્રષ્ટિ સે દેખને મેં આવે તો શું કે છે. અહીંયા આ વાત બહુ સારી કરે છે કે ધ્રુવ રહેવા વાળું તત્વ છે એને ધ્રુવની દ્રષ્ટિએ તું જો એને તું પરિણામની દ્રષ્ટિએ કે ઉત્પાદનની દ્રષ્ટિએ કે બંધ મોક્ષની દ્રષ્ટિએ ન જો તું એને એમ કે છે. ધ્રુવ એટલે આત્માનું મૂળ સ્વરૂપ પોતાનું મૂળ સ્વરૂપ. તો પોતાનું મૂળ સ્વરૂપ જોવું છે તો એકલું પોતાનું મૂળ સ્વરૂપ જોવું જોઈએ એમ કે છે. આ સંસારને મોક્ષની અપેક્ષા રાખીને જોવા જઈશ તો નહીં દેખાય તને. આ રીત બતાડે છે જોવાની. શું કોઈ માર્મિક વાત આવી છે કે ધ્રુવ રહેને વાલી વસ્તુ કો ધ્રુવ કી દ્રષ્ટિ સે દેખને મેં આવે ઓર બંધ ઇસમેં હવે તો બંધ ભી ધ્રુવ રહી જાય એસા કહેતે હૈ. ધ્રુવની દ્રષ્ટિથી ધ્રુવને જોતા જો એમાં બંધ દેખાતો હોય તને તો બંધ કાયમ રહી જશે તો બંધ ધ્રુવ થઈ જશે. કે બંધ વગરનો સંસાર વગરનો કોઈ જીવ ક્યારે નહીં હોય. પણ એ વાત તો પ્રત્યક્ષ દેખાતી નથી. અનંત આત્માઓ બંધ છોડીને મુક્તિને પામ્યા છે. એમાં એમ કેવું છે કે તું સ્વભાવ જો તારે જોવો છે ધ્રુવ એટલે સ્વભાવ તો સ્વભાવ જોવો છે તો તું સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવને જો. જે સ્વભાવ ત્રિકાળ એક રૂપ શુદ્ધ છે એને એની દ્રષ્ટિથી તું જો. તું પર્યાયની દ્રષ્ટિથી કે બંધની દ્રષ્ટિથી કે મોક્ષની દ્રષ્ટિથી જોવા જઈશ તો તને સ્વભાવ નહીં જણાય. આમ કેમ છે. અને સ્વભાવની દ્રષ્ટિથી જોતા જો બંધ એમાં હોય તો બંધ ત્રણેય કાળે રહી જાય છે. બંધનો અભાવ નથી થતો કેમ કે વસ્તુ ધ્રુવ છે તો બંધ પણ ધ્રુવ થઈ જશે. બરાબર છે. स्वभाव ने स्वभाव ने दृष्टि थी जो एम कह छे बहु मार्मिक વાત છે દાખલા તરીકે હવે અહીંથી બીજો મુદ્દો ઉઠાવે કે આત્માને ઓળખવો છે એટલે આત્માના સ્વભાવને ઓળખવો છે આત્માને ઓળખ એમ કે છે ને તો પછી આત્માના સ્વભાવને ઓળખવો છે ને તો કે ક્યાંથી ઓળખાશે કે જ્ઞાનથી ઓળખાશે જ્ઞાન લક્ષણથી જ્ઞાનમાંથી ઓળખાશે તો જ્ઞાનને આપણે કદી સ્વભાવની દ્રષ્ટિથી જોયું છે જો ચાલો શું જ્ઞાન જ્ઞાન આપણે કરીએ છીએ જાણે છે તે જ્ઞાન છે જ્ઞાનની અનેક વાતો આપણે કરીએ છીએ પણ જ્ઞાનમાં સ્વભાવ શું એમ સ્વભાવની દ્રષ્ટિએ જ્ઞાનને જો જોવામાં આવે તો ત્રિકાળી સ્વભાવ દેખાય અને એ ઉપયોગમાં અથવા પર્યાયમાં હોવા છતાં પર્યાય તો લક્ષમાં ન રહે કેમ કે સ્વભાવ પર્યાય રૂપે નથી સ્વભાવ શુદ્ધ છે અને પર્યાય રૂપે નથી અશુદ્ધ રૂપે નથી અને પર્યાય રૂપે નથી શુદ્ધ જ છે અથવા જેવો છે એવો છે પણ સ્વભાવ સ્વભાવ જ છે તો સ્વભાવને સ્વભાવની દ્રષ્ટિએ જુઓ ધ્રુવને ધ્રુવની દ્રષ્ટિએ જુઓ એમાં બંધ નથી દેખાતો અને જો બંધ દેખાય તો બંધ ધ્રુવ થઈ જાય છે માટે ધ્રુવમાં બંધ નથી જાવ બંધ નથી તો મોક્ષ પણ નથી બહુ સારું વ્યાખ્યાન આવ્યું હા એ સ્વભાવની વાત છે વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે ભ્રંગી ઇલિકાને છટકાવે તે ભ્રંગી જગ જોવે રે આનંદ છે બંધ કા અભાવ કભી ન હો શકે અને જો ધ્રુવમાં બંધ હોય તો બંધ નો અભાવ કભી ન થાય વસ્તુ રૂપ નિત્યપણે વસ્તુ રૂપ નિત્યપણે ધ્રુવ રૂપ બંધ હોય તો બંધ કા ભી નાશ ન હો શકે ઇસકે બારે મેં સમજને કે લીએ દ્રષ્ટાંત કહેતે હૈ દ્રષ્ટાંત ટીકામાં છે આ દ્રષ્ટાંત કોઈ એક પુરુષ સાંકળ સે બંધ રહા હૈ ઓર કોઈ એક દૂસરા પુરુષ બંધ રહી તે એને સાંકળ સે બાંધો નથી એકને બાંધો છે આતકડી એકને નાખી છે અને એકને નથી નાખ્યો ઇનમે સે જો પહેલે બંધા થા ઉસકો મુક્ત એસા કહેના ઠીક માલુમ પડતા હૈ કે ચાલો ભાઈ તમને આતકડી પડી હતી આ છોડી નાખી હવે और दूसरा जो बंधा ही नहीं उसको जो आप छूट गए ऐसा कहा जाए तो यह क्रोध करे कि मैं कब बंधा था जेने सजा थई नथी एने एम के चालो हारू थी तमे छूट्या तमारी हाथकड़ी छोड़ी हारू थी तो बाबू हूँ कदी मैंने कदी जेल में नाखो तो मैंने कदी हाथकड़ी पहरावी थी तो ते मैंने कहवा आया एम के सुन एम मूल स्वरूप नीर अपराधी है આત્મા મૂળ સ્વરૂપે નિર્દોષ પવિત્ર અને નિરઅપરાધી છે એને એમ કહેવું કે તું અપરાધ થવા મિત્ર હારું થયું એ તો એને એને દુઃખ લગાડવા જેવી વાત છે એટલે એમણે કહ્યું છે ચર્ચામાં કે આત્મામાં આત્મા કો મુક્ત કહેના વો આત્મા કો ગાલી દેના બરાબર હૈ કેવળ જ્ઞાન આદિ મુક્તિ ની પર્યાય થી આત્માને ઓળખાવો એ પણ આત્માની હીણપ છે શું કેમ કે પર્યાય એનાથી હીણી છે હીણીથી એને મોટાને ઓળખાયો એને હીણપ છે દાખલો આપ્યો છે જેમ સ્ત્રી થી પુરુષ ની ઓળખાણ કરાવવામાં આવે તેમ એવી એવી વાતો કરે છે તો એસા કહા જાય તો કોઈ ક્રોધ કરે કે મેં કબ બંધા થા સો યે મુજે છૂટા કહેતા હૈ बंदा होवे वह छूटे, बंदाइलो हो तो छूटे, इसलिए बंदे को तो छूटा कहना ठीक है, और जो बंदा ही ना हो उसे छूटा कैसे कर सकते हैं। उसी प्रकार यह जीव शुद्ध निश्चय लेकर बंदा हुआ नहीं है। शुद्ध निश्चय थी जो आम आवे तो स्वरूप पुतानु बंधन में छेद नहीं। वस्तु जो है, तत्व है, वह है सदृश है, एकला सदृश गुण का सत्व है, द्रव सो कभी बंधा हुआ नहीं है। और द्रव को बंधा हुआ कहना और द्रव को मुक्त कहना सो ठीक नहीं। क्यों? कि बंध मुक्ति उत्पाद पर्याय बिना का द्रव, ऐसा भगवान परमात्मा शुद्ध निश्चय से भूतार्थ है, निश्चय से यथार्थ है, उसकी दृष्टि करने से, उसका अनुभव करने से सम्यक दर्शन होता है। इतने पहला मां पहली जो बात है कि पोताना स्वरूप ने ओळखूं, पोताना स्वरूप ने जाणवूं, तो एने बंधन ने मुक्ति ने समस्या छे नहीं रहे। आत्मा संसार मां छे ये एक मोटो फायदो छे, संसार थी मुक्त नहीं था तो ये पड़े ने एक मोटो फायदो छे। तो आया कछे कि तारा मूल स्वरूप ने जो तारा बधो फायदो उकली जशे, કઈ નહીં રે, એવું તારું સ્વરૂપ છે, કેમ કે બંધ મોક્ષ રહિત છે, એને જાણતા સમ્યક દર્શન છે, એને જાણતા અનુભવ છે, પછી મુક્તિ કેમ થાય એ વાત તારે પૂછવાની રહેતી નથી। અવસ્થાને બંધ છૂટ્યો અને મુક્ત અંશે થયો એ અવસ્થાનું કાર્ય તને અનુભવ ગોચર થઈ ગયું। વસ્તુ તો જેવી છે તેવી છે, બંને વખતે વસ્તુમાં કઈ ફેર નથી। દેવ શાસ્ત્ર ગુરુ તો બહાર રહે, વિકલ્પ ભી બહાર રહા, ઓર નિશ્ચય વ્યવહાર કે પર્યાય ભી બહાર રહે ગઈ। દેવ ગુરુ શાસ્ત્ર તો પરદ્રવ છે, અસંગ તત્વ ને તો કોઈ સંગ નથી, વિકલ્પ છે એનાથી પણ અસંગ છે, અને એક સમયની પર્યાયથી પણ અસંગ છે। આમ છે મૂળતો, હવે ત્રણ બોર લીધા છે ગુરુદેવે। શૈલી છે પાછી, જે શૈલી છે ને એ શૈલી લીધી છે, ને આ પ્રવચનોનું સંકલન કર્યું છે ને, આ ત્રણે પ્રવચનો છે પરમાત્મા પ્રકાશના, ત્રણ પ્રવચનો લીધા છે અને ટેપ ઉપરથી જ લીધેલા છે પરમાત્મા પ્રકાશને, પણ ગુરુદેવની શૈલીથી જ લીખા છે। કોઈ લેખકની શૈલીથી કે એવી રીતે શૈલી બદલીને નથી લીખા, ગુરુદેવની શૈલીથી લીધા છે જરા, એટલે એ અંદર એ જાતનો જે રસ છે, ભાવ આવી જાય છે। ત્રણ બોલ લીધા છે। દ્રષ્ટિકોણ નિમિત્ત પર રખને સે સમ્યક દર્શન હોતા હૈ, પર નિમિત્ત ઉપર દ્રષ્ટિને રાખવાથી સમ્યક દર્શન થાય? તીન કાલ મેં તો કે દ્રષ્ટિકો વિકલ્પ દયા દાન ભક્તિ પૂજા કે ભાવ પર રખને સે સમ્યક દર્શન હોતા હૈ કે તીન કાલ મેં મેં પૂજા કરી કે નહીં, મેં દયા પાડી કે નહીં, મને આત્માનો વિકલ્પ થયો કે નહીં, મેં સ્વરૂપનું ચિંતન કર્યું કે નહીં, આ દ્રષ્ટિ એના ઉપર રાખી સમ્યક દર્શન થાય કે ત્રણ કાળમાં નહીં? परद्रव्य ऊपर निमित्त ऊपर तो दृष्टि रखता समय दर्शन नहीं पण विकल्प दया दान पूजा भक्ति एना ऊपर पण दृष्टि रखता समय दर्शन नहीं त्रण काल माने। त्रीजो के दृष्टि को क्षोभम ज्ञान वीर्य आदि के पर्याय प्रगट है तो जेमा उगाड़ छे कुण नो उगाड़ क्षोभम ज्ञान ने पुष्कार उस पर रखने से सम्यक दर्शन होता है कि तीन काल में
नहीं।
सम्यक दृष्टि ने तो उघड़ेली पर्याय ऊपर तो एने कभी दृष्टि होती नहीं केम के एने तो त्रिकाली ऊपर दृष्टि हो तो एने सम्यक दर्शन हो शुद्ध उघड़ेली पर्याय ऊपर पण एनी दृष्टि होती नहीं पण अध्यात्म पर्याय नो महिमा कर्यो छे अथवा ये उपाधि नो विवेक करावती वक्ते एम कहे कि शुद्ध पर्याय ने उपादेय करो अशुद्ध पर्याय ने हे करो एम जारे कहवाय त्यारे पण खरेखर दृष्टि एना ऊपर नहीं होवी जोईए आ शर्ते ही बात छे उपदेश ने हे उपादेय रूप उपदेश ने बात पण તે પર્યાયો ઉપરની દ્રષ્ટિ છોડીને વાત છે દ્રષ્ટિ રાખીને વાત નથી આ એક મહત્વનો વિષય છે વિચારમાં આવ્યું કે આપણે ચર્ચા ચાલે છે કે મુમુક્ષુની ભૂમિકા છે આત્માને ઓળખવાનો અને આત્માનો નિશ્ચય કરવાનો બાકી છે તો હવે આ ભૂમિકામાં શું કરવું વાંચન વિચાર કરતા કરતા તો વર્ષો નીકળી ગયા આ સિવાય કરવું શું એમ વિચાર આવે આ સિવાય શું કરવું તો એક આપણે નવી પ્રયોગશૈલીથી અનુભવ પદ્ધતિની વાત લીધી કે અવલોકન કરવું નિજ પરિણામોનું અવલોકન કરવું તો પછી પર્યાય દ્રષ્ટિ છોડવી છે અને પરિણામોનું અવલોકન કરવું તો સ્વભાવમાં કેવી રીતે પહોંચાશે સમજણમાં એક વાત લીધી છે કે પર્યાય દ્રષ્ટિ તો છોડી દેવી છે અને મુમુક્ષુની ભૂમિકામાં ઓળખાણ કરવા માટે અવલોકનની શરૂઆત કરવી આ પ્રયોગ ચાલુ કરવો તો આમાં સ્વભાવ દ્રષ્ટિ થવાનો અવસર કેવી રીતે આવે કે પહેલા તો ઓળખાણ થાય છે ને પછી અનુભવમાં દ્રષ્ટિ થાય છે ઓળખાણ વગર તો અનુભવ દ્રષ્ટિ થતા નથી તો ઓળખાણ કરવા માટે પરિચય કરવો પરિચય વગર ઓળખાણ થવાનો કોઈ પ્રોસેસ નથી પ્રક્રિયા નથી તો એ પરિચય કરવાનો જે પ્રોસેસ છે એના માટે આ અવલોકનમાં છે અવલોકન માટે અવલોકન નથી પણ
પરિચય કરવા માટે
સ્વભાવને ઓળખવા માટે જે પરિચય કરવો છે એના માટે આ અવલોકન છે કેમ કે જ્ઞાનનો જે પર્યાય છે એ પરિણમનશીલ પરિણમનમાં અનુભવમાં આવી રહ્યો છે અને એ જ્ઞાનનો પરિચય અવલોકનથી કરતા અથવા જ્ઞાનનો જ્ઞાનાનુભવ શું એમ અંદર તપાસણી કરતા અવલોકન કરતા એનો પરિચય થાય તો ઓળખાણ થાય ને ઓળખાણ થાય તો અનુભવ થાય એવી રીતે લિંક છે શું એટલા માટે અવલોકનમાં પણ પર્યાય દ્રષ્ટિ તીવ્ર થાય એ પ્રકારે અવલોકન ન થાય એ સાવધાની ત્યાં રાખવાની આવશ્યકતા છે અથવા પહેલેથી એ લક્ષ્યમાં હોવું જોઈએ કે અવલોકન કરવું છે પરિણામોનું અવલોકન થશે તો પણ એમાં સ્વભાવને ઓળખવા માટેનો ઉદ્દેશ છે નહીં કે પર્યાય દ્રષ્ટિ તીવ્ર થાય એવો કોઈ પ્રકાર ભજી જાય કેમ કે ગમે ત્યાંથી વિપર્યાસ થવાનો સંભવ છે પરિણામનું અવલોકન કરતા પર્યાય બુદ્ધિ તીવ્ર થાય તો એમાંથી વિપર્યાસ થયો અને યથાર્થતા ન રહે આ તો પ્રારંભની વાત છે મુમુક્ષુની ભૂમિકામાં, પણ કોઈ પણ પર્યાયને હોય ઉપાદેય રૂપ વિવેક કરવાનો હોય ત્યાં. અને ઉપદેશાત્મક વચનોમાં જ્ઞાની પુરુષોએ શાસ્ત્રકારોએ એમ કહ્યું હોય કે આ કરવા યોગ્ય છે અને આ છોડવા યોગ્ય છે, આ કર્તવ્ય છે અને આ અકર્તવ્ય છે, તો પણ સ્વભાવ દ્રષ્ટિ રાખીને પર્યાય દ્રષ્ટિ ઉડાડીને એ બધી વાત છે. આ પાયાની શરત છે, એ શરત પૂર્વક જ બધી વાત સમજવી, એ શરત છોડીને કોઈ વાત જે પહેલા બોલમાં જવાબ આપ્યો પ્રશ્ન ઉઠાવીને, એ ત્રીજો પ્રશ્ન ઉઠાવીને જવાબ આપ્યો છે કે તીન કાળમાં, અને જવાબ ત્રણેય માં એક જ છે, પ્રશ્નો જુદા જુદા હોવા છતાં જવાબ એક જ આપ્યો છે, એટલે ત્રણેયને એક વર્ગમાં મૂકી દીધા એમ, કે ત્રણેય પ્રશ્નો એક જ વર્ગના છે. હવે સ્પષ્ટીકરણ આપે છે કે બંધ ભી વ્યવહાર નહીં કરે. હવે બંધ નું સ્પષ્ટીકરણ આપે છે કે બંધ છે તો કે છે, વ્યવહાર નહીં થી આત્માને બંધ છે. આત્મા કી વિકાર મેં અટકી હુઈ રાત કી પર્યાય ભી વ્યવહાર છે. આત્માની જે વિકારમાં અટકેલી રાગની પર્યાય છે એ પણ વ્યવહારથી છે. ઓર મુક્તિ ભી વ્યવહાર નહીં છે, બંધ પણ વ્યવહાર નહીંથી છે અને મુક્તિ પણ વ્યવહાર નહીંથી છે. હા, ગુજરાતીમાંથી પછી એનો હિન્દી અનુવાદ કર્યો છે, કારણ કે પ્રકાશન હિન્દી ગ્રંથમાં પહેલું થયું છે, પછી આના જ પાછા ગુજરાતી કર્યું છે ગુજરાતીમાં. આપણે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી બે માં સ્પિરિટ વધારે છે, એટલે એ ભાષામાં કહેનારને કહેનારની છાપ સામા ઉપર વધારે પડે, ઇમ્પ્રેસિવ લેંગ્વેજ છે એની, સ્પિરિટ વધારે હોય એટલે ઇમ્પ્રેશન આમાં ઉઠે એમાં પર. વૃદ્ધકરણ સાવકા સાહેબ બહુ સારો ગ્રંથ છે, અધ્યાત્મનો બહુ ભલે ચરણાનું યોગનો ગ્રંથ છે પણ અધ્યાત્મ પ્રધાન છે, ઘણો અધ્યાત્મ છે. એટલે શુદ્ધ મુક્તિ ભી વ્યવહાર નહીં છે, શુદ્ધ નિશ્ચય નહીં કર ન બંધ હૈ ન મોક્ષ હૈ. આત્માને શુદ્ધ નિશ્ચય નહીંથી જોતા બંધ કે મોક્ષ જોવામાં આવતો નથી, ન બંધ હૈ ન મોક્ષ હૈ. અશુદ્ધ નહીં કર બંધ હૈ સો વ્યવહાર નહીં હુઆ. બંધ ઓર મોક્ષ કી વ્યવસ્થા એ અશુદ્ધ નહીં હૈ. અશુદ્ધ નહીં કહો યા વ્યવહાર નહીં કહો એક હી બાત હૈ, અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર નહીં કહો, બંને એક જ વાત છે. હા, મોક્ષ પણ અશુદ્ધ નહીં છે. હા, બંધ પૂર્વક મોક્ષ છે ને માટે, બંધ પૂર્વક મોક્ષ થાય છે, એકલો મોક્ષ નથી, बंद मोक्ष बंद सापेक्ष छे, એટલે મોક્ષ કહેતા બંધ ની અપેક્ષા આવે છે. જો અને બંધ જો અશુદ્ધ નહીં થયું, બંધ તો શુદ્ધ નહીં થયું હોય જ નહીં, બંધ તો શુદ્ધ નહીં થયું હોય જ નહીં. અને જો મોક્ષ બંધ પૂર્વક હોય તો આપોઆપ જ અશુદ્ધ નહીં માં વિયો જાય છે મોક્ષ પણ. અશુદ્ધ નહીં ના વિષયમાં જાય છે મોક્ષ, પોતે અશુદ્ધ નહીં ના વિષયમાં જાય છે, શુદ્ધ નહીં ના વિષયમાં નથી જતો. એક જ શુદ્ધ નહીં ના વિષયમાં જાય છે એમ જ. એટલે મોક્ષ કી પર્યાય જો એ સ્વયં વ્યવહાર હે, મોક્ષ ની જે પર્યાય છે સ્વયં વ્યવહાર છે. સ્વભાવ આશ્રિત મોક્ષ કા માર્ગ, સ્વભાવ આશ્રિત મોક્ષ કા માર્ગ જો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત રહે સો પર્યાય વ્યવહાર હે. એ અધ્યાત્મ નો વ્યવહાર છે, સામે જે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ એમાં જ ઉતાર્યો છે. સમય કૃષ્ણ જ્ઞાન ચારિત્ર એને પણ વ્યવહાર કીધો છે. 28 મૂળગુણ આગમનો વ્યવહાર છે, આ અધ્યાત્મનો વ્યવહાર છે, ચોખવટ કરી છે. વ્યવહાર મોક્ષ માર્ગ જો દયાદાન કા વિકલ્પ, વ્યવહાર મોક્ષ માર્ગ જે દયાદાનનો વિકલ્પ છે, સો વ્યવહાર કે બાત યા નહીં હે, એ તો અહીંયા વાત જ નથી કરી કે એ વ્યવહારને તો સંભાળ્યો નથી આચાર્ય એમ કે છે. સંપ્રદાયમાં તો એ વિષય આખો લોપાઈ ગયો, સંપ્રદાયની અંદર એ વિષય લગભગ લોપાઈ ગયો છે. તો કોઈ આવા યુગ પુરુષ થાય ત્યારે પછી મૂળ વાત પછી બહાર આવે છે. શું ત્યારે ઓલા જે વિકૃતિમાં આવી ગયા હોય એ શું કે, પેલો આમને નવો માર્ગ કાઢ્યો. શું કે, મૂળ માર્ગ પ્રકાશે અને મૂળ માર્ગનો ઉદ્યોત કરે તો કે નવો કાઢ્યો, કે એને ખબર નથી કે અસલ શું અને નવો શું એને એને ખબર નથી. એટલે અસલ માર્ગ બતાવે તો કે નવો કાઢ્યો એમ કે. કાંજી સ્વામી નવો માર્ગ કાઢ્યો છે, કાંજી સ્વામી નવો માર્ગ કાઢ્યો છે, કઈ નવો નથી, મૂળ માર્ગ જ છે. દયાદાન ના વિકલ્પ ને વ્યવહાર ની તો બાતી યા નહીં હે, એ તો બંધ માર્ગ માં ગયે, એ તો બંધ માર્ગ માં ગયા છે. કષાય કી મંદતા કા પરિણામ, ભક્તિ પૂજા દયા દાન દેવ શાસ્ત્ર ગુરુ પ્રતિ કે શ્રદ્ધા કા ભાવ, સો રાગ તો બંધ કે પર્યાય હે, એ બધા બંધ ની પર્યાય માં જાય છે, અશુભ નિશ્ચય માં જાય છે, વ્યવહાર માં જાય છે. નિશ્ચય મેં તો હે નહીં, નિશ્ચયમાં નથી એટલે કે મારા મૂળ સ્વરૂપમાં નથી. આ જે દયાદાન આદિના વ્યવહારના પરિણામ કહેવાય છે, મારા મૂળ સ્વરૂપમાં નથી, એ બંધ કા અભાવ સ્વરૂપ મોક્ષ માર્ગ શોભે વ્યવહાર પર્યાય હે. ઉત્પાદ વૈરૂપ પર્યાય હે વ ધ્રુવ નહીં હે. હવે ક્યાં સુધી વાત લીધી, કે કોઈ પણ પર્યાયનો ઉત્પાદ કે વ્યય છે એ પણ ધ્રુવમાં નથી. સ્વભાવ કે આશ્રિત શુદ્ધ ઉપયોગ કે પરિણામ, સ્વભાવ કે આશ્રિત શુદ્ધ ઉપયોગ કા પરિણામ, સો ભી વ્યવહાર હે ઓર મોક્ષ ભી વ્યવહાર હે. બે વ્યવહાર માં નાખ્યા, એક અપૂર્ણ પર્યાય હે, એક પૂર્ણ પર્યાય હે. મોક્ષ માર્ગ છે એ શું છે, અપૂર્ણ શુદ્ધ પર્યાય છે, અને મોક્ષ છે એ પૂર્ણ શુદ્ધ પર્યાય હે. દોનો વ્યવહાર હે, બંને વ્યવહાર છે. પર્યાય સ્વયં વ્યવહાર હે, પર્યાય પોતે જ, પછી ગમે તે પર્યાય હોય ને એ સ્વયં વ્યવહાર જ છે. પર્યાય સ્વયં વ્યવહાર હે, આશ્રય લેને વાલી પર્યાય વ્યવહાર હે, જે સ્વરૂપનો ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરે છે એ પણ એ વ્યવહાર છે. और जिसका आश्रय लेने में आता है सो वस्तु निश्चय है, जेनो आश्रय लेवामां आवे छे ते निश्चय छे। व्यवहार का अर्थ विकल्प और भेद नहीं, सो અહીંયા એમ નથી લેવો કે વ્યવહાર નો અર્થ વિકલ્પ લેવો, રાગ લેવો કે ગુણ ભેદ લેવો, એ વાત નથી। અહીંયા પર્યાય અંશ હે એટલે વ્યવહાર હે, પર્યાય પણ એક અંશ છે માટે વ્યવહાર છે। વ્યવહાર કી વ્યાખ્યા ક્યા હવે પૂછે છે, આટલી ચર્ચા કર્યા પછી શું કે છે કે વ્યવહાર કી વ્યાખ્યા ક્યા, કે ધ્રુવ મેં ઉત્પાદ વેયિકા હોના સો વ્યવહાર હે। એક પદાર્થમાં એક સત્તામાં છે તો કે ધ્રુવ છે એ નિશ્ચય છે, તો કે પણ વ્યવહાર ઉત્પાદ વેય તો એની અવસ્થા છે ને ત્યાં પદાર્થ ને, તો કે એ વ્યવહાર છે। ધ્રુવ ની સાથે વ્યવહાર કઈ ઉત્પાદ વ્યય ને કઈ જોડવો લગાડવો એટલે જોડવો, બસ એ વ્યવહાર થઈ ગયો, કે શું એ વ્યવહાર થઈ ગયો। આમ નથી કહેતો ભાઈ માણસ તો આત્મા, તો આત્મા પણ આનો દીકરો છે તો કઈ બધો વ્યવહાર છે, અપેક્ષા લગાડી કે થઈ ગયો વ્યવહાર, જાઓ બધો વ્યવહાર થઈ ગયો, તમામ વ્યવહાર છે। એ સિદ્ધાંત હે, એ સિદ્ધાંત છે। આગમ પદ્ધતિ મેં દયા દાન કે ભાવ કો વ્યવહાર કહેતે હૈ, આગમ પદ્ધતિમાં જે દયા દાન 28 મૂળ ગુણ પંચ મહાવ્રત જે કાંઈ કહ્યું એ બધો આગમ પદ્ધતિનો વ્યવહાર છે। ઓર અધ્યાત્મ પદ્ધતિ મેં તો શુદ્ધ પર્યાય કો ભી વ્યવહાર કહેતે હૈ, અધ્યાત્મ પદ્ધતિમાં જે મોક્ષ માર્ગની શુદ્ધ પર્યાય છે કે મોક્ષની શુદ્ધ પર્યાય છે બધાને વ્યવહાર કહેવામાં આવ્યો છે। એ ચોખવટ કરી છે, આગમ અને અધ્યાત્મ પદ્ધતિની ચોખવટ આ વ્યાખ્યાનમાં કરી લીધી છે। દ્રવ્ય શુદ્ધ નિશ્ચય હૈ, દ્રવ્ય એટલે ત્રિકાળીઓ, ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ નિશ્ચય હૈ, ઓર દ્રવ્ય જો હૈ સો નિષ્ક્રિય હૈ। હવે નિષ્ક્રિયની વાત લીધી, 320માં આવે છે ને, તો કે એ ત્રિકાળી સ્વભાવ છે એ નિષ્ક્રિય છે, દ્રવ્ય હૈ સો નિષ્ક્રિય હૈ। ત્રિકાળી ધ્રુવ કે અવલંબન છે, જો નિર્મળ પર્યાય હોય એ મોક્ષ કા માર્ગ સક્રિય હૈ। ત્રિકાળી ધ્રુવ કે અવલંબન છે, જે નિર્મળ પર્યાય હોય મોક્ષ નો માર્ગ તે સક્રિય છે, કેમ કે પલટો મારે છે સમયે સમયે, તે પલટો એની ક્રિયા જોવામાં આવે છે માટે તે સક્રિય છે, અને ધ્રુવ છે એ પલટો મારતો નથી માટે તે નિષ્ક્રિય છે। ધ્રુવ માં સક્રિયપણા પરિણમન કહા હૈ, ધ્રુવ માં તો એવું પરિણમન કે સક્રિયપણું નથી, દ્રવ્ય સ્વભાવ તો નિષ્ક્રિય હૈ, દ્રવ્ય સ્વભાવ છે તો પરિપૂર્ણ અખંડ ત્રણેય કાળે નિષ્ક્રિય છે। વિકલ્પ હૈ સો બંધ કા પરિણમન રૂપ સક્રિય હૈ, વિકલ્પ છે એ તો બંધના પરિણમન સાથે એની ક્રિયા છે, ઓર મોક્ષ માર્ગ હોવે સો નિર્મળ પરિણામ પર્યાય રૂપ પરિણામ સક્રિય અવસ્થા હૈ, બંને સક્રિય છે, એક મલિન સક્રિય છે એક નિર્મળ સક્રિય છે, પણ છે બંને સક્રિય, અને ત્રિકાળી છે તે નિષ્ક્રિય છે, ઓર પૂર્ણ પર્યાય મોક્ષ રૂપ સક્રિય અવસ્થા હોય, અને જે ત્રિકાળી સિવાય જે પૂર્ણ મોક્ષ માર્ગથી મોક્ષ થઈ ગયો એ પણ સક્રિય અવસ્થા છે, ભલે પૂર્ણ નિર્મળ છે તો પણ એ સક્રિય છે, કે સિદ્ધ અવસ્થામાં સિદ્ધ પદમાં પણ સમયે સમયે મોક્ષની પર્યાય સક્રિય પણ એ વર્તે છે। ધ્રુવ ત્રિકાળી આત્મા છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ એ એમને એમ રહે છે. સોનાના ઘાટ ગમે એટલા બદલાય, સોનાની મૂળ ધાતુ સોનું જ રહે છે, એમાં કઈ ફેર પડતો નથી. નવી ઉત્પત્તિ નથી, નાશ પામતી નથી. એને સિદ્ધ ભગવાન કહો તો પણ એ ધ્રુવ સમજીને કયો શ્રીમદજી ના અનુયાયી વર્ગ છે એમાં જઈએ છીએ તો એ લોકો તો એમ માને છે કે અમે એક ખરેખર સત્પુરુષને માનીએ છીએ, પણ પરોક્ષ તો મળ્યા નહીં કોઈને. અત્યારે જે લોકો છે ને એ તો બધા પરોક્ષ થઈ ગયા, પરોક્ષ પ્રત્યક્ષ તો મળ્યા નહીં કોઈને. અને ગુરુદેવે જે પ્રત્યક્ષ એને વાત કરી એ બે વચ્ચેનો ફેર દેખાય છે, પ્રત્યક્ષનો અને પરોક્ષનો ફેર દેખાય છે. ભલે એક સત્પુરુષ તરીકે એમને સ્વીકારે છે તો પણ પરોક્ષ રહી ગયા, અને પ્રત્યક્ષ ગુરુદેવે કેટલી કેટલી વાતો કરી એ વચ્ચેનો જે ફેર છે એ દેખાય આવે છે. ભલે સત્પુરુષને માને છે તો પણ એ ફેર દેખાય છે. બધી ચર્ચાઓ જે અભ્યાસી લોકો સાથે ચર્ચા થાય છે ત્યારે એ વાત થાય છે કે તમને વાત બહુ સરસ આ લાગે છે, અને તમે એમ કહો છો કે આ વાત અહીંથી નહોતી સમજાણી. કેમ નહોતી સમજાણી? કે તમને પ્રત્યક્ષ ન મળ્યા માટે નહોતી સમજાણી. પરોક્ષ તો વચનો છે જ એના, પણ પ્રત્યક્ષ નથી મળ્યા માટે નથી સમજાણી. એ વાત પ્રત્યક્ષ મળે તો આ બધી વાતો સમજાવી છે. આ પ્રત્યક્ષ પરોક્ષનો ફેર છે. એટલે આગળ જઈને કામ કરી લેશે, એક નિષ્ઠાએ વર્તતા માટે આગળ જઈને કામ કરી લેશે. એટલી રૂચિથી સંસ્કાર પડી જવાનો સંભવ છે. સુભાગભાઈ જેવા તો પામી પણ ગયા, અને જૂઠાભાઈ ને બહુ રૂચિ થઈ ગઈ. જૂઠાભાઈ જે ગુજરી ગયા 23મા વર્ષે, એ બે ત્રણ ચાર વર્ષથી એમના પરિચયમાં આવી ગયા, અને એમને પરિચય એટલા માટે રહ્યો કે બે ભાઈઓ હતા, જે જેસમભાઈ ઉધમસિંહ અને જેઠાલાલ ઉધમસિંહ. એમાં જેસમભાઈ છે ચાંદી પુખી મિલવાળા, શું પહેલેથી અમદાવાદમાં મિલો ને એ લોકોનો ગર્ભ શ્રીમંત માણસો પહેલેથી છે, એટલે એ કારોબારમાં વહેવટમાં રહેતા હતા જયસિંહભાઈ. આમ તો જે મોક્ષમાળા એમને છપાવી હતી ત્યારે અમદાવાદ રહ્યા હતા. એ વખતે તો છાપખાના બહુ ઓછા હતા, અને નાના ગામમાં તો છાપખાના હોય નહીં, મોટા શહેરમાં જ પ્રિન્ટિંગ પ્રેસ હોય. એટલે એ મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદમાં રહ્યા હતા ત્યારે આ જયસિંહભાઈ એમના પરિચયમાં આવ્યા. પણ એને વહીવટ બધા મિલોના વહીવટ મોટા મોટા, એટલે વહીવટની અંદર રહેતા હતા. એટલે એમને એમ જેઠાભાઈને કીધું કે આ નાની પુરુષ છે, બહુ આવા પુરુષ ઓછા હોય છે. ખ્યાતિ આમ તો એમને બહાર આવી ગઈ હતી શતાવધાનને હિસાબે, એની મદદમાં તું રહે. એમને પુસ્તક છપાવવું છે, એમને જે કાંઈ કામ કરવું હોય, ક્યાંય આટો ફેરો જવું હોય, બીજું ત્રીજું, એમને સાથે વાતચીતમાં પરિચયમાં તું રહે. મારી હાજરી હોય ન હોય પણ તું એની હાજરીમાં એના ભાઈ હતા. એમાં એને પરિચય થઈ ગયો અને એમને ઘણી ભક્તિ થયેલી. પરિચયને લઈને જે ભક્તિ થયેલી એ ઘણી ભક્તિ થયેલી. એટલે એમ કીધું કે મોક્ષ માર્ગ ને દે એવો સંકેત એને પ્રગટ થયો છે. પણ એમને બહુ રુચિ થઈ તે ઓખાણ પૂર્વક જે બહુમાન આવવું જોઈએ એ એમને આવેલું. એમનું આયુષ્ય બહુ ટૂંકું હતું. જો એમનું આયુષ્ય વધારે હોત તો એ ઘણું કામ કરે. એ એક અસાધારણ પાત્ર હતા. એમ સુભાગભાઈ અસાધારણ પાત્ર હતા. એમ જેઠાભાઈની પાત્રતા બહુ સારી. પણ પ્રત્યક્ષ હોય તો ઘણો ફેર પડે. પણ એને ઓળખાણ થઈ હતી કે આ કોઈ મહાપુરુષ છે. એ જાતને ઓળખાણ થઈ હતી.
સુભાગભાઈ સુભાગભાઈ
બસ એ આ જેઠાભાઈ જે વર્ષમાં ગુજરી ગયા એ જ વર્ષમાં પછી સુભાગભાઈ નું અનુસંધાન થઈ ગયું એમને. સંઘો નહીં તો કોઈ સત્સંગ જ નહોતો. એમને વિચારણા જાગૃત થઈ ગઈ હતી. પણ સત્સંગ અહીંથી વિશેષ થઈ ગયો. એ સત્સંગને લઈને પોતે પણ અનુભવમાં આવી ગયા. ફરીને પાછા સંસ્કાર તો હતા જ. અહો વિતરાગ કથિત તત્વ અલૌકિક હૈ. વિતરાગ નું કહેલું તત્વ છે તે અલૌકિક છે. ઓ વિતરાગ દ્વારા અનુભવ કિયા વો અપૂર્ણ માર્ગ. શું શ્રીમદ રાજચંદ્રજી ને કહા હે ને લો યાદ કર્યા છે. તો ભાગ્ય જ કોઈ પ્રવચન છે કે એમને સંભાળ્યા નથી. કેટલી જ ઊંડી છાપ પડી છે પુસ્તક વાંચીને. એમના વચનોની કેટલી બધી ઊંડી છાપ પડી છે કે ભાગ્યે જ કોઈ પ્રવચન એવું ગયું છે કે જેમાં એમણે એમનો આધાર નથી લીધો પોતાની વાત સાથે સાથે. ઓ વિતરાગ કથિત તત્વ અલૌકિક હૈ. ભક્તિ કરે છે હવે. ઓ વિતરાગ દ્વારા અનુભવ કિયા હુઆ પૂર્ણ માર્ગ. શ્રીમદ રાજચંદ્રજી ને કહા હે ને કે ઓ યા દેહ કી રચના ઓ યા ચેતન કા સામર્થ. ઓ જ્ઞાની ઓર ઓ જ્ઞાની કી ગવેષણા. શું કહ્યું? દેહ થી ચૈતન્ય ને ભિન્ન જાણ્યું. ઓ જ્ઞાની ની ગવેષણા તો જુઓ. આ દેહ એટલો નજીક છે કે આખું જગત દેહ ને જ આત્મા માને છે. દેહ ની ચેષ્ટાથી જ આત્માનો નિર્ણય થાય છે કે અહીં આત્મા છે. શું રચના તો જુઓ દેહ ની, શરીર ની રચના જુઓ ને. ચૈતન્ય ની ઉપસ્થિતિમાં અમુક રીતે કામ કરે, એની ઉપસ્થિતિ ન હોય તો બીજી રીતે પરિણમન થઈ જાય આખું. આ ડાક્ટર જુએ છે ને, આંખ જુએ, છેલ્લે છેલ્લે શું જુએ છે? બધા અવયવો નિશ્ચેતન દેખાતા હોય. ક્યાંય એને ભાન ન હોય, અડે તો પણ એને ભાન ન હોય. આંખ જોઈ લે, દેહની રચના જેવો કે છે, એનાથી ખબર પડી જાય. ત્યાં આત્મા છે કે નહીં એની ડાક્ટરને ખબર પડી જાય. આમ છે ના, એને એક જોવાની કોઈ ટેકનિકલ સાઈડ છે. હા, જેમ હીરો જોવે ને હીરાના તીર નો ખ્યાલ આવી જાય છે કે નહીં. સાચો હીરો હોય ભલે એનું તીર ઓછું હોય, એમાં ડાઘ હોય, ગમે તેમ હોય, પણ સાચો હીરો એ સાચો ને ખોટો એ ખોટો, બે વચ્ચે બહુ મોટો ફેર છે. ઘાટ વાટ બધું એવું દેખાય, આગેથી એવો જ દેખાય, પણ આઈ ગ્લાસ મૂકે એટલે એક સાચો દેખાય, એનું તીર દેખાય ને એક આંધળું દેખાય. હા, એને આંધળું કે છે ટેકનિકલ ભાષામાં. આ તો આંધળું છે કે કોરકાડી નાખે તરત જ, ત્યારે ખોટું નંગ નાખ્યું છે અંદર. પડી કામના 25-50 હીરા એમાં એક ખોટું નંગ નાખ્યું હોય ને એવું આમ નરી આંખે તો એમ બધા બધાને ચમક દેખાય. આઈ ગ્લાસ મૂકે ને નજરથી જોવે એના હીરાના તેજને જોવાની નજરથી, એટલે તરત જ એમ કે આંધળું છે, એકર મૂકી દો, અંદર પણ નાખ્યો, ભેરવ્યું પણ એને, વાચામાં ખોટું ભેરવી દીધું એમ લાગે. એક તેજ જોવાની, આંખનો તેજ જોવાની એક ટેકનિક છે, એને એ લોકોને શીખવતા છે. આપણે પૂછવું નથી, કોઈ વાર કોઈ ડાક્ટરમાં પૂછવું હોય તો પૂછી લેવા જોઈએ, તમે કેવી રીતે નક્કી કરો છો? આંખ તો સ્થિર થઈ જાય છેલ્લે છેલ્લે, પણ આંખ સ્થિર થઈ જાય છે માણસ, પણ એમાં આંખ જોવાથી ખબર પડે કે અહીંયા હજી જીવે છે કે નથી જીવતો, એ ખબર પડી જાય ને. એટલે એની હયાતી છે કે નથી હયાતી, એના અસ્તિત્વનો નિર્ણય કરે છે. જ્ઞાની છે કે અજ્ઞાની છે ખબર પડી જાય. ગવેષણા કરીને દેહ ને આત્માને ભિન્ન જાણ્યા. ઓહો એ ચેતન કા, ઓહો જ્ઞાની કા ધ્યાન, એનું ધ્યાન જુઓ, એની અંતર ગવેષણા જુઓ. ઓહો જ્ઞાની કે સમાધિ, ગમે તે હાલતમાં ગમે તે પ્રસંગમાં અસમાધિ થતી નથી, સમાધાન ક્યાંય એને અંદરથી હલે નહીં, અંદરથી ન હલે, બહારથી ભલે થોડુંક દેખાય, અંદરથી હલે નહીં. ધ્રુવની સાથે ધ્રુવ પરિણતિ થઈ ગઈ છે. ઓહો જ્ઞાનીની સમાધિ, ઓહો ઉનકે વચન યોગ, અને એવા જ્ઞાનીનો વચન યોગ જોવો, બધો મહિમા કર્યો છે. જ્ઞાનીના વચન યોગનો પણ મહિમા કર્યો છે, જ્ઞાની થઈને જ્ઞાનીના વચન યોગનો મહિમા કર્યો છે. ઓહો જ્ઞાનીનો વચન યોગ આત્માને જાગૃત કરી નાખે, અનંતકાળનું ભવ ભ્રમણ ટાળી દે, એનો વચન યોગ કંઈ જેવી તેવી વાત નથી. શું અંતર કે બાત મેં વિતરાગતા કે ભાષ મેં એ ઉદ્ગાર હે, શું કે છે? આ શ્રીમદજીના ઉદ્ગાર છે, એ અંતરની વાતના વિતરાગતાના અનુભવથી આ એમ કરીને પોતે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. લ્યો
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવાનો જાયા.